એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક, એમ કહી શકાય કે બહુ જ મોટા ગજાના કવિ અને જ્ઞાની પુરુષ અખા ભગત વિશે વાત કરવાના છીએ, ઊંડાણપૂર્વક.
હા, અને આપણી વાતચીતનો આધાર રહેશે વિજયરાય વૈદ્યનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા. એમાં એમણે અખા વિશે સરસ લેખ લખ્યો છે, આત્મની સૂઝ, અખો.
બરાબર. તો આપણે વૈદ્યજીના નજરિયાથી અખાને સમજવાની કોશિશ કરીશું. એમનું વ્યક્તિત્વ કેવું હતું, એમની કવિતા પાછળનું તત્વજ્ઞાન શું હતું અને એમનું સાહિત્યમાં યોગદાન શું રહ્યું, આ બધું.
શરૂઆત જ એક આમ તો થોડા વિરોધાભાસથી કરીએ. અખો જે સોની પણ ખરા ને ભગત પણ ખરા, એમનામાં પેલો પૈગંબરી આવેશ પણ હતો અને ગુસ્સો પણ એટલો જ તીખો, પણ એમણે પોતે પોતાની કવિતાને બહુ ઊંચું સ્થાન નહોતું આપ્યું. આ જરા વિચિત્ર નથી લાગતું?
હા, એ જ તો સમજવા જેવી વાત છે. વૈદ્યજી આ મુદ્દા પર બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે અખા માટે, ખબર છે, કવિતા પોતે લક્ષ્ય નહોતી, એ તો બસ વાણીનો વર્ણાગ્યો ઠાઠ હતો.
વાણીનો વર્ણાગ્યો ઠાઠ, હા, મતલબ શબ્દોનો શણગાર. અસલી વસ્તુ તો આત્મની સૂઝ હતી, અંદરનો અનુભવ, સ્વાનુભવ.
ઓકે.
અખાના મતે જે ખરેખર જ્ઞાની છે, જેણે બ્રહ્મરસ ચાખ્યો છે, એ જ્યારે બોલે સહજ રીતે, ત્યારે એ કવિતા બની જાય. બાકી ખાલી શબ્દોની રમતનું બહુ મૂલ્ય નહીં.
એટલે કવિતાનો વિરોધ નહીં, પણ અનુભવ વગરની ખાલી દેખાડા માટેની કવિતાનો વિરોધ, એમ સમજુ?
બિલકુલ, એકદમ બરાબર. જે લોકો ખાલી પેટ ભરવા કે માનપાન માટે કવિતા લખે, એમની કવિતાને અખો નકામી ગણે. વૈદ્ય નોંધે છે કે અખોએ એમને રોહિણી નક્ષત્રના મેઘ જેવા ઠાલા ગાજવીજ કરનારા કહે છે.
બાપરે, ભારે શબ્દો.
હા, કારણ કે એમનામાં અનુભવનું અમૃત નથી, ખાલી શબ્દોનો શોર છે. એટલે જ અખો પોતાને કવિ કરતા જ્ઞાની કહેવડાવવાનું વધારે પસંદ કરે.
અને વૈદ્યજી, અખાના જીવનની પેલી જાણીતી વાતો છે, ધર્મની બહેનનો કિસ્સો કે પેલું ટંકશાળવાળું પ્રકરણ, એને પણ થોડી અલગ રીતે જુએ છે, નહીં?
હા, એ બાબતે વૈદ્યજી થોડા સાવચેત છે. એ આ બધી વાતોને જનવાર્તા કે પછી એમ કહું ને લોકવાયકા તરીકે વધુ જુએ છે. કહે છે કે કદાચ એના પાક્કા ઐતિહાસિક પુરાવા ના પણ હોય. એ બન્યા હોય કે ના બન્યા હોય, પણ અખાની મહાનતા સમજવા એના પર આધાર રાખવાની જરૂર નથી. સંશોધનથી જે પાક્કું કહી શકાય એ એટલું જ કે અખો ગુજરાતનો હતો, સોની હતો, ગોકુળ ગયેલો અને વલ્લભ સંપ્રદાયના સંપર્કમાં આવેલો. અને મુખ્ય વાત, એણે 1645માં ગુરુ શિષ્ય સંવાદ અને 1649માં અખે ગીતા લખી.
ઓકે.
એટલે વૈદ્યજી આપણને અખાને એમના જીવનના કિસ્સાઓથી નહીં, પણ એમના વિચારો, એમની અંદરની શોધ અને અનુભૂતિના દ્રષ્ટિકોણથી જોવા કહે છે.
એકદમ સાચી વાત. વૈદ્ય માટે અખાની ખરી મહાનતા એમના બહારના જીવનના બનાવોમાં નહીં, પણ એમના આંતરિક જગતમાં, એમના સ્વાનુભવમાં રહેલી છે. એમને ઉપનિષદ, ગીતા, શાંકર ભાષ્યનું જ્ઞાન ખાલી વાંચીને કે સાંભળીને નહોતું મેળવ્યું,
પણ
એમણે એ જ્ઞાનને પોતાના જીવનના અનુભવોથી પચાવ્યું હતું, એને પોતાનું બનાવ્યું હતું. એટલે જ એમનો ઉપદેશ કોરો નથી, જીવતો છે. એમણે પોતે જ કહ્યું ને, ગુરુ થા તારો તું જ.
હા, આ બહુ જાણીતું છે. બસ એને એ જીવી ગયા જીવનના અનુભવો પછી એમણે કોઈ બહારની વ્યક્તિને ગુરુ બનાવવા કરતા પોતાના જ આત્માને, અંદરના સત્યને ગુરુ બનાવ્યો અને આત્મસાક્ષાત્કાર કર્યો. આ જ એમની આત્મની સૂઝ અને વૈદ્યના મતે આ જ એમના સમગ્ર કવન અને જીવનનું કેન્દ્ર છે.
અખાના કવનકાળ વિશે પણ વૈદ્યજી એક રસપ્રદ વાત કહે છે. બીજા કવિઓ યુવાનીમાં સરસ લખે, પણ અખાનું શ્રેષ્ઠ સર્જન તો જાણે મોડેથી આવ્યું.
હા, આ વાત ખરેખર ધ્યાન ખેંચે એવી છે. સામાન્ય રીતે આપણે માનીએ કે જુવાનીમાં જ સર્જન શક્તિ ટોચ પર હોય, પણ અખાના કેસમાં ઉલટું થયું. વૈદ્ય કહે છે કે એમની પ્રતિભા 50 વર્ષની ઉંમર પછી, જીવનના ઉત્તરાર્ધમાં ખીલી.
50 પછી?
હા, જાણે જુવાનીના અનુભવો અને વિચારોને વર્ષો સુધી મનમાં ઘૂંટ્યા હોય, પકવ્યા હોય અને પછી એનો જે નિચોડ નીકળ્યો એ એમની ઉત્તરાવસ્થાની રચનાઓમાં આવ્યો. એમનો મુખ્ય કવનકાળ લગભગ 1641થી 1656 સુધીનો ગણાય છે. મોટાભાગની મુખ્ય કૃતિઓ આ સમયની જ છે.
આ ખરેખર અસામાન્ય કહેવાય. કદાચ એટલે જ એમની વાણીમાં આટલું ઊંડાણ અને ધાર હશે.
તો વૈદ્યજી એમની મુખ્ય કૃતિઓ વિશે શું કહે છે, કઈ રીતે પરિચય કરાવે છે? વૈદ્યજી અખાની મુખ્ય 6 કૃતિઓનો સંભવિત ક્રમ આપે છે. અને એ ક્રમ જાણે અખાની સાધકમાંથી સિદ્ધ બનવાની યાત્રા પણ દેખાડે છે. સૌથી પહેલા આવે છે પંચીકરણ.
પંચીકરણ,
હા. અહીં અખો જાણે શાસ્ત્રની ભાષામાં વાત કરતો લાગે. સાંખ્ય દર્શનના આધારે જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને પેલું પિંડ બ્રહ્માંડ મતલબ શરીર અને બ્રહ્માંડનો સંબંધ એ બધું સમજાવે છે. 102 શ્લોક છે. ઓંકારનું વર્ણન મુખ્ય છે. વૈદ્ય આને એમની શરૂઆતની પણ એ સમયમાં કદાચ પ્રચલિત થયેલી રચના માને છે.
તો આમાં એમના પોતાના તત્વજ્ઞાનના અંશ દેખાય છે કે ખાલી શાસ્ત્રોનું જ જ્ઞાન છે?
વૈદ્ય સૂચવે છે કે અહીં શાસ્ત્રીય આધાર મુખ્ય છે. અખાની પોતાની આગવી દ્રષ્ટિનો વિકાસ હજુ થવાનો બાકી છે. એ વિકાસ પછીની કૃતિઓમાં દેખાય છે. બીજી કૃતિ છે ગુરુ શિષ્ય સંવાદ, 1645.
ગુરુ શિષ્ય સંવાદ, ઓકે.
અહીં અખો સાધક તરીકેના પહેલા સ્ટેજ પર લાગે છે. ચોપાઈ છંદમાં છે, ગુરુની જરૂરિયાત અને મહત્વ સમજાવે છે, પણ સાથે શિષ્યને કહે છે કે ગુરુની જાતિ કે દેખાવ ન જુઓ, જ્ઞાન લેવું, બધામાં પોતાનો આત્મા જુઓ, ખોટા મતાગ્રહ છોડવા, સમતા રાખવી.
એટલે ગુરુનું મહત્વ તો ખરું, પણ છેવટે તો સાધકની પોતાની પાત્રતા અને સમજણ પર ભાર.
ચોક્કસ. અને આ જ વાત ત્રીજી કૃતિ ચિત્ત વિચાર સંવાદમાં હજુ સ્પષ્ટ થાય છે. અહીં અખો સાધનામાં થોડો આગળ વધેલો લાગે છે. આ આખી રચના એક કાલ્પનિક સંવાદ છે. માયામાં ફસાયેલા જીવ ચિત્ત અને એના શુદ્ધ સ્વરૂપ વિચાર વચ્ચે.
રસપ્રદ કોન્સેપ્ટ છે.
હા, 400થી વધુ શ્લોક છે. અને અહીં અખાની કલ્પના શક્તિ અને દૃષ્ટાંત આપવાની શક્તિનો સારો વિકાસ દેખાય છે. વૈદ્યજી પેલું ચામખેડુ નટનું દૃષ્ટાંત ખાસ ટાંકે છે.
ચામખેડુ નટ એ શું છે?
એ નટ રાત્રે દીવાના અજવાળે ચામડા ઓળીને રાજા રાણીના ખેલ બતાવે, પણ સવારે સૂરજ ઉગે ને ત્યારે પેલા ચામડાનું અસલી રૂપ દેખાઈ જાય. એમ જ માયાનો ખેલ પણ અજ્ઞાનના અંધારામાં જ સાચો લાગે. જ્ઞાનનો સૂરજ ઉગે એટલે ખોટો ભાસે. આ કૃતિમાં અંતે કહ્યું છે કે સાચો ગુરુ તો હૃદયમાં વસેલો ગોવિંદ જ છે.
વાહ, માયા માટે કેટલું સચોટ રૂપક! આ બતાવે છે કે એમની નજર કેટલી બારીક હશે. જીવનમાંથી જ ઉપાડેલું લાગે છે. આગળ
ચોથી કૃતિ છે અનુભવ બિંદુ. નામ જ કહે છે, અનુભવનું બિંદુ, આત્માનુભૂતિનો સાર, ફક્ત 40 છપ્પામાં. બહુ ટૂંકમાં પણ એટલું જ જોરદાર રીતે અખાએ પોતાના આત્મદર્શન અને એના પછીની સ્થિતિનું વર્ણન કર્યું છે.
માત્ર 40 છપ્પા?
હા, એમાં પેલી દ્વંદ્વાતીત સ્થિતિની વાત છે. સુખ દુઃખ, ગમો અણગમોથી પર, શરદના આકાશ જેવી મનની શાંતિ. પેલી રંગીન કાચ મંદિરની ઉપમા પણ અહીં આવે છે.
કાચ મંદિર?
હા.
એ કેવી રીતે?
જેમ રંગીન કાચમાંથી જોઈએ તો એક જ સૂર્યનો પ્રકાશ અલગ અલગ રંગનો દેખાય, એમ માયાના કારણે એક જ બ્રહ્મતત્વ આ જગતરૂપે જુદું જુદું દેખાય છે, પણ મૂળ તત્વ તો એક જ છે. વૈદ્યના મતે આ નાનકડી કૃતિ વાંચનારના મન પર સૌથી વધુ ઊંડી અને સ્પષ્ટ અસર છોડે છે.
ખરેખર 40 છપ્પામાં આટલી ગહન વાત, આને જ કદાચ ગાગર મેં સાગર કહેતા હશે.
અને આ પછી આવે છે એમની મુખ્ય કૃતિ અખે ગીતા.
હા, પાંચમી અને કદ અને ઊંડાણ બંનેમાં ખૂબ મહત્વની કૃતિ અખે ગીતા, 1649.
વૈદ્ય આને અખાની સિદ્ધાવસ્થાનો ગ્રંથ કહે છે. મતલબ અહીં એમનું જ્ઞાન એકદમ પાકી ગયું છે, પૂર્ણ રૂપે પ્રગટ થયું છે.
ઓકે,
હા,
સિદ્ધાવસ્થા.
લગભગ 450 કડીઓ છે. આખા ગ્રંથમાં અદ્વૈત વેદાંતના તત્વજ્ઞાનનું એકદમ વિસ્તારથી અને વ્યવસ્થિત નિરૂપણ છે. બ્રહ્મ શું છે, એની શક્તિઓ કઈ, માયા શું છે, એના બંધનમાંથી કેમ છૂટવું, હરિગુરુ સંતનું સેવન કેમ કરવું, જ્ઞાન અને વૈરાગ્યરૂપી ભક્તિની બે પાંખોનું મહત્વ, જીવનમુક્ત માણસ કેવો હોય, અને છેલ્લે કૈવલ્ય બ્રહ્મ એટલે કે ભેદભાવ વગરની શુદ્ધ એક પરમ સત્તાનો મહિમા ગાયો છે.
એટલે લગભગ બધું જ આવી ગયું એમાં.
હા,
કાચ મંદિરની ઉપમા અહીં વધુ સ્પષ્ટ રીતે વાપરી છે. અકો અહીં અચપા જાપ, બૌદ્ધોનો શૂન્યવાદ અને બીજા ષડદર્શનોની ટીકા પણ કરે છે. સાચા ભક્ત અને જ્ઞાનીના લક્ષણોનું સરસ વર્ણન પણ છે.
તો આને એમનો મેગ્નમ ઓપસ કહી શકાય ને,
જ્યાં એમનો આખું ફિલોસોફી પ્રગટ થાય છે.
બિલકુલ. વૈદ્ય એને અખાના તત્વજ્ઞાનનો સૌથી પ્રમાણભૂત અને વિસ્તૃત ગ્રંથ માને છે. જો કે એ એવું પણ કહે છે કે સળંગ કાવ્ય તરીકે વાંચતા કદાચ બીજી કૃતિઓ જેટલી રસપ્રદ ન લાગે, કારણ કે ફિલોસોફીનું ભારણ વધુ છે. અણ વચ્ચે વચ્ચે જે કવિત્વ આવે છે અને જે તત્વજ્ઞાનની ઊંડાઈ છે એ અદ્ભુત છે. અને હા, આ ગ્રંથના છેડે એક પદ આવે છે, અભિનવો આનંદ.
અભિનવો આનંદ
એ તો ગુજરાતી ભાષાનું એક અમૂલ્ય ઉર્મિગીત ગણાય. પરમાત્માના દર્શનનો, એ સાક્ષાત્કારનો જે અવર્ણનીય આનંદ હોય એ એમાં ગવાયો છે. એ વાંચતા જ લાગે કે અખો કેવા અનુભવમાંથી પસાર થયો હશે.
અને છેલ્લે જેમનાથી અખો સૌથી વધુ ઓળખાય છે, છપ્પા.
હા, છઠ્ઠા ક્રમે વૈદ્ય છપ્પાને મૂકે છે. જો કે આ છપ્પા કોઈ એક જ સમય નથી લખાયા, એ તો એમના આખા કવનકાળ દરમિયાન 1641થી 1656 સુધી છૂટક છૂટક રચાતા ગયા હશે. લગભગ 750 જેટલા છે 6 પંક્તિના મુક્તક, 45 અંગ એટલે કે વિષય પ્રમાણે ભાગ પાડેલા છે.
અને આજ સૌથી પોપ્યુલર થયા.
હા, એ જ અખાની ઓળખ બન્યા. કદાચ એટલે જ એમને લાડીલા કયા હશે. વૈદ્ય અહીં અખાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને એમના અનુભવની વિશાળતા પર ખાસ ભાર મૂકે છે.
એ કઈ રીતે, જરા વિસ્તારથી કહેશો?
વૈદ્ય કહે છે કે અખાએ સમાજના લગભગ દરેક પાસાને, દરેક સ્તરના માણસને જોયો છે, સમજ્યો છે. કવિ, પંડિત, મૂરખ, દંભી ગુરુ, ટીલા ટપકાવાળા વૈષ્ણવ, ભગતડા, નટ, શૂદ્ર, સ્ત્રીઓ, વહુ, સાસુ, વેશ્યા, વેદાંતી, કોઈ એમના ધ્યાનની બહાર નથી.
બાપરે, બહુ મોટી રેન્જ છે.
એટલું જ નહીં, પશુ પક્ષી, જીવજંતુ, માખી, મચ્છર, માછલી, પ્રકૃતિ, નિર્જીવ વસ્તુઓ, કૂવો, પથ્થર, માખણ, અફીણ, લોઢું, હોડી, સોનું, આ બધાના સ્વભાવને પણ એમણે બરાબર પારખ્યા છે. અને આ બધાનો ઉપયોગ એમણે પોતાની વાત સમજાવવા, ધારદાર ઉપમાઓ અને દૃષ્ટાંતો આપવા માટે કર્યો છે.
એટલે ખાલી સમાજ સુધારણા કે કટાક્ષ જ નહોતો.
ના ના, વૈદ્ય સ્પષ્ટ કરે છે કે અખાને આ દુનિયામાં, આ દેખાતી સૃષ્ટિમાં ઊંડો રસ હતો, પણ એ રસ એક અનાસક્ત દ્રષ્ટા જેવો હતો. છપ્પામાં જબરદસ્ત કટાક્ષ છે, સમાજના દંભ, અજ્ઞાન, વહેમ, ખોખલાપણા પર સીધા પ્રહાર છે, પણ એનો હેતુ ખાલી નિંદા કરવાનો નથી.
તો શું છે?
લોકોને જગારવાનો, સાચા જ્ઞાન તરફ વાળવાનો, એમની ઉન્નતિ કરવાનો છે. કટાક્ષની સાથે સાથે આ છપ્પામાં બહુ સરળ અને સચોટ અધ્યાત્મ બોધ પણ છે. બ્રહ્મજ્ઞાન જેવી ગહન વાતોને પણ એમણે એકદમ લોકભોગ્ય શૈલીમાં મૂકી દીધી છે. એટલે જ છપ્પા અખાના વ્યક્તિત્વ, એમની પ્રતિભા અને ભાષા પરની પકડનો બેસ્ટ પરિચય આપે છે.
અદ્ભુત. આ બધી કૃતિઓ અને વૈદ્યજીનું વિશ્લેષણ જોતા અખાનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્થાન ક્યાં ગણવું જોઈએ? વૈદ્યજીનું ઓવરઓલ મૂલ્યાંકન શું છે?
વિજયરાય વૈદ્ય અખાને મધ્યકાલીન કવિઓમાં બુદ્ધિની તેજસ્વીતામાં, ઇન્ટેલેક્ચ્યુઅલ બ્રિલિયન્સમાં સૌથી ઊંચા સ્થાને મૂકે છે. તેઓ માને છે કે નરસિંહ કે મીરા જેવો ભક્તિભાવનો ઉભરો, કે દયારામ જેવી ગરબીની મીઠાસ કદાચ અખામાં સતત ન મળે. પણ અખાની બુદ્ધિ, એમની પ્રજ્ઞા એ અત્યંત તીક્ષ્ણ છે, ધારદાર છે અને છેક મૂળ સુધી પહોંચનારી છે. વૈદ્ય તો પ્રેમાનંદની નાટ્યાત્મકતા કે શામળના વાર્તારસ કરતા પણ અખાની બુદ્ધિનું સ્તર ઊંચું ગણે છે.
પણ આ બુદ્ધિ ખાલી સૂકી તર્કવાળી હતી કે એમાં ભાવનાનું તત્વ પણ હતું?
અને એ જ તો અખાની ખાસિયત છે જેના પર વૈદ્ય ભાર મૂકે છે. અખાની બુદ્ધિ કોરી નથી, ખાલી પંડિતાઈવાળી નથી, એ અદ્વૈતના સ્વાનુભવથી, પેલી આતમની સૂજના રસથી ભીંજાયેલી છે, ઓપાયેલી છે.
અનુભવ અને બુદ્ધિનો સંગમ.
બરાબર. અને આ અનોખા સંગમને કારણે જ અખામાં ગીતાના સ્થિત પ્રજ્ઞ જેવી સમતા, નિર્ભયતા અને શાંતિ દેખાય છે. અને એટલે જ એમની વાણીમાં એક અમોઘ પ્રાણવત્તા છે, એવી જીવંત શક્તિ જે ક્યારે નિષ્ફળ ન જાય. વૈદ્ય માટે અખો ખાલી ભૂતકાળનો કવિ નથી,
પણ
છેલ્લા 300-400 વર્ષથી આપણા મુખ્ય આધ્યાત્મિક નેતાઓમાંના એક છે. એમના વિચારો ભવિષ્યમાં પણ આપણને રસ્તો બતાવવાની તાકાત ધરાવે છે.
એટલે નરસિંહ જેવી ભક્તિ નહીં, પ્રેમાનંદ જેવી કલા નહીં, પણ અનુભવજન્ય જ્ઞાન અને તીક્ષ્ણ બુદ્ધિના મિશ્રણથી જે આધ્યાત્મિક શક્તિ પ્રગતિ, એ અખાની ખરી ઓળખ વૈદ્યના મતે.
ખરેખર અખાની આખી સફર આતમની સૂઝ, મોડેથી પણ જોરદાર રીતે ખીલેલી પ્રતિભા અને એમની રચનાઓમાં બુદ્ધિ, અનુભવ અને સમાજનું નિરીક્ષણ, આ બધું આપણને ઘણું શીખવે છે. અને હા, આ ચર્ચા એક બીજો મહત્વનો વિચાર પણ ઊભો કરે છે, ખરું ને? વૈદ્ય વારંવાર અખાના સ્વાનુભવ પરના ભાર અને ગુરુ થા તારો તૂજના સિદ્ધાંતને યાદ કરાવે છે.
હા,
આજે આપણે કેવા સમયમાં જીવીએ છીએ? ચારે બાજુ માહિતીનો ધોધ છે. સલાહ, સૂચનાઓ, માર્ગદર્શન બધું જ હાથ વગું છે. આવા સમયે અખાનું પોતાની સમજણ, પોતાના અંદરના અવાજ, પોતાની આત્મની સૂઝ પર ભરોસો રાખીને સત્ય સુધી પહોંચવાનો આગ્રહ એ આપણને શું શીખવી શકે?
કદાચ એ જ કે બહાર ગમે તેટલું હોય, છેવટે તો જવાબ અંદરથી જ શોધવો પડે છે. પોતાની જાત પર ભરોસો રાખવો પડે છે. અખાની આ વાત આત્મનિર્ભરતા અને આંતરિક શોધ આજે પણ એટલી જ, કદાચ વધારે પ્રસ્તુત લાગે છે. અખા ભગત અને વિજયરાય વૈદ્ય દ્વારા તેમના કરાયેલા આ વિશ્લેષણ પરની આપણી આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.